તારીખ 28/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 430 અને 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 228
બીજો પેરેગ્રાફ છે. કોઈ સંપ્રદાયના સાધુને અનુલક્ષીને વિષય ચાલ્યો છે કે કોઈને દીક્ષા લેવા માટે કેવું ન જોઈએ, દીક્ષા લેવા માટે કોઈને સાથે ગ્રસ્તોને રાખવા ન જોઈએ કે અમુક સમય સાથે રાખીને એને દીક્ષા આપવી. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા, એટલે ભગવાનને એ પ્રકારની કાર્ય પદ્ધતિ નહોતી. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય, દીક્ષા લેવાનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલા તેને દીક્ષા આપવી છે એવું થાય છે તે કાંઈ કલ્યાણ નથી, કેમ કે એનો તો અભિપ્રાય છે ને. તમે એને દીક્ષા આપો છો પણ એનો તો અભિપ્રાય દીક્ષા લેવાનો છે નહીં, અને એને દીક્ષા લેવાનું તમે કયો છો. ગુરુ છે એટલે તમારું માને છે પણ એનો અભિપ્રાય પોતાનો થયો નથી, તો એમાં કલ્યાણ કેવી રીતે થાય. જેમાં તીર્થંકર દેવ આવા વિચારથી વેરતા છે તેમાં આપણે 6-6 માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ, તે માત્ર શિષ્યાર્થ છે. નવો શબ્દ કર્યો છે, શિષ્ય કરવાનું એમાં પ્રયોજન છે, આત્માર્થનું પ્રયોજન નથી. કહેનારને પોતાના આત્માનું કોઈ પ્રયોજન એની અંદર નથી. હવે આવી વાત કૃપાળુદેવ કરતા હશે, એ વાત બહાર તો આવે જ, સામૂહિક ઉપદેશમાં આવી વાત કરતા હોય ને બહાર આવે, એ પછી સંપ્રદાયમાં જાય, સંપ્રદાયના મારા જો વિરોધ ન કરે તો શું કરે. એ લોકો સાધુઓ, સંપ્રદાયના સાધુઓ વર્તમાનમાં એમના હયાતીમાં એમનો વિરોધ કરતા હતા, અને એ પત્રો પણ છે કે વિરોધ કરતા હોય તો તમારે શાંતિ રાખવી. પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વ ભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે. પ્રતિબંધ છે એમ ન કહ્યું, નહીં તો મહાન પ્રતિબંધ છે તે પણ વિચારવા યોગ્ય છે. જુઓ શું કહ્યું, પુસ્તક એટલે આ જેમાં જ્ઞાનના પુસ્તકો, બીજા જગતના પુસ્તકો અત્યારે વાંચે છે એ નહીં, અત્યારે તો ઘણા ચિત્રો લેખાને બધું વાંચતા થઈ ગયા છે, એ વાત નથી. જે શાસ્ત્રો છે એ પણ સાધુએ જ્ઞાનના આરાધન અર્થે એટલે એક જ હેતુથી, જ્ઞાન પ્રાપ્તિના હેતુથી સર્વ પ્રકારના પોતાના મમત્વ રહિત રાખવું જોઈએ. એટલે મારું પુસ્તક છે એમ નહીં, ભલે પોતે મગાવ્યું હોય કોઈની પાસે, પૈસા ભલે કોઈ ગ્રસ્તે આપ્યા હોય, પોતે મગાવ્યું હોય, પોતાને વાંચવા માટે મગાવ્યું હોય, સાધુએ એના ઉપર મમત્વ રાખે તો એનો એ પરિગ્રહ થાય, નહીતર શાસ્ત્ર છે એને પરિગ્રહમાં નથી ગણાતો. શાસ્ત્ર છે એને જ્ઞાનનું, જ્ઞાનાર્જનનું સાધન ગણાય છે, ઉપકરણ, સાધન એટલે ઉપકરણ ગણાય છે. છતાં પણ જો સાધુ એના ઉપર મમત્વ રાખે જરા પણ, તો એનો એ પરિગ્રહ થઈ જાય છે, સાધન નથી રહેતું. એટલે મુનિ દશામાં જે હોય, એમણે પોતાનું રચેલું પુસ્તક હોય, પોતાના ગુરુનું રચેલું હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય, કોઈ માગે એ ભેગું એને આપી દે. આ નિયમ છે એનો. કોઈ પણ એને માગે કે આ શાસ્ત્ર મારે વાંચવું છે, એ તરત આપી દે. એના ઉપર જરાય અધિકાર ન રાખે, એવો નિયમ છે. નહીતર એ મહાન પ્રતિબંધ છે, એટલે કે એ પરિગ્રહ થઈ જાય છે અને મુનિ દશા રહેતી નથી. મુનિ દશા નિષ્પરિગ્રહ દશા છે. બધો પરિગ્રહનો ત્યાગ કર્યા પછી મુનિ દશા છે. આ તો પરિગ્રહ થઈ ગયો, એટલે એને દ્રવ્ય પ્રતિબંધ કહે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચાર પ્રકારના પ્રતિબંધ વગરની મુનિ દશા હોય, જે પોતે અપૂર્વ અવસરમાં ગાયું છે, કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પ્રતિબંધ વણ વિચરો ઉદયાધીન વિત લોક જો, એમાં દ્રવ્ય પ્રતિબંધમાં જાય છે. દ્રવ્ય એટલે કોઈ વસ્તુ, અને તે પણ વિચારવા યોગ્ય છે, આ દ્રષ્ટિએ તે વિચારવા યોગ્ય છે. એ ઉપરાંત આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા એટલે ત્યાંના જે ગ્રહસ્થો હોય એને પોતાના તરફ રાખવા, જાળવવા એટલે એને પોતાના તરફ રાખવા. ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે કે અહીંયા આપણે ચાતુર્માસ કરવો, અહીંયા આપણા વાળા છે બધા, અને આપણું ક્ષેત્ર છે, આટલામાં આપણે બધા આપણું વધારે એમ કે વર્ચસ્વ છે, લોકો માને છે આપણું. હું તે ક્ષેત્ર પ્રતિબંધ છે, ઓલું દ્રવ્ય પ્રતિબંધ છે, ને આ ક્ષેત્ર એ પણ પરિગ્રહ થયો. સાધુને કોઈ ક્ષેત્રનો પ્રતિબંધ ન હોય. શાસ્ત્રમાં તો ત્યાં સુધી વાત છે કે સાધુ એમ પણ વિચાર ન કરે કે અહીંના રસ્તો છે એ વધારે ધર્મ ધાર્મિક વૃત્તિવાળા છે, ધર્મ પ્રાપ્ત કરવાના લોભી ધર્મલોભી જીવો છે, માટે મારે અહીંયા રહેવું, એ પણ સાધુને ન હોય તો એને પ્રતિબંધ થાય. જૈન દર્શનમાં ન્યાયો કેટલાક બહુ સૂક્ષ્મ છે, કેટલાક ન્યાયો બહુ સૂક્ષ્મ છે. પોતાના આત્માને અન્યાય થાય એ જો ન્યાય ન સમજે તો એક એવો બીજો ન્યાય છે, વક્તા માટે, અમારા લોકો માટે, શ્રોતા માટે નથી. કોઈ વક્તા કોઈ શાસ્ત્રની બહુ ઊંચી અને સારી વાત કરે અધ્યાત્મ તત્વની, અને એ વાત કરવાથી સાંભળનારાઓ રાજી થાય, અને એ સાંભળનારાઓના રાજીપાથી પોતે રાજી થાય તો એને પોતાને નુકસાન થાય. ખૂબ ઝીણા ન્યાય છે, બધા સૂક્ષ્મ ન્યાયો છે. કે તમે રાજી થાઓ માટે મારે રાજી થવું એમ નથી, દોષ શું લાગે. આ બહુ ઝીણી વાતો, બહુ ઝીણું કાતેલું છે. જ્ઞાનીઓએ કેટલીક વાતો બહુ ઝીણી કાતે છે. એમાં એમ છે કે તમે રાજી થાઓ એથી જો હું રાજી થાઓ તો હું તમને રાજી રાખવાનો પ્રયત્ન કર્યા કરીશ. ફરક ક્યાં પડશે ખબર છે? મોટિવ ચેન્જ થઈ જશે. મારો આત્મકલ્યાણનો હેતુ ખલાસ. વાત ઝીણી છે, દોષ બહુ મોટો થાય, અને આખો હેતુ માર્યો જાય. કૃપાળુદેવના વચનો ધ્યાનથી વાંચતા હોય ને બધી ખબર પડે એવું છે. ગાંધીજીને એક પત્ર લખ્યો છે એને ગાંધીજીએ કંઈક પ્રસન્નતા વ્યક્ત કરી છે. કૃપાળુદેવ એવા શબ્દોમાં વાત કરે છે કે તમારી પ્રસન્નતા છે એથી અમને સહજ સ્વભાવે પ્રસન્નતા થઈ છે, બીજું કઈ કારણ નથી. ચાલો તમારામાં ગુણગ્રાહી પણ છે એમ કે તમે સત્ય વાતને સ્વીકારો છો, આવકારો છો, તમને ગમે છે, તો મને સહેજે એમ થયું કે તમારી યોગ્યતા જોઈને મને પ્રસન્નતા થઈ, બીજું કોઈ કારણ નહીં. એટલે હું તમને રાજી રાખવા પ્રયત્ન નહીં કરું કે આવી આવી વાતો કરીને હું તમને રાજી રાખું એમ નહીં. એવું બધું ઝીણું કાતેલું છે. એટલે કહે છે કે આ ક્ષેત્ર આપણું છે. આમ સાધુઓમાં આ પરિસ્થિતિ છે અત્યારે. આ 100 વર્ષ પહેલા પણ આ સ્થિતિ હતી. આ તો 1949 માં લખ્યું છે ને, 104 વર્ષની વાત છે. 2053 ચાલે છે. આ ક્ષેત્ર આપણું છે, તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્ર પ્રતિબંધ છે. અત્યારે તો પરિસ્થિતિ એટલી બધી બગડી છે કે અમુક મહારાજો અમુક જગ્યાએ જ આવે ને, બીજા અહીંયા આવે તો અહીંયા અહીંયા આવી શકે નહીં, તોફાન થાય, અથવા વિરોધ કરે અને કાઢી મૂકે ને, એવું બધું બહુ ચાલે છે. તીર્થંકર દેવ તો એમ કે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી, જો ચારે વાત લીધી છે, એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય, પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિગ્રંથ થવાતું હોય, એટલે સાધુ થવાતું હોય, તો તે તીર્થંકર દેવના માર્ગમાં નથી, પણ સંસારના માર્ગમાં છે. આમ તીર્થંકર દેવ કહે છે કે મારા માર્ગમાં છે જ નહીં, એ સંસારના માર્ગમાં. સાધુ હોય તો એ સંસાર માર્ગે છે એમ કહે છે. હા જી, હા, કાળથી, કાળ પ્રતિબંધમાં શું છે, અમુક સગવડતાઓ રહેતી હોય. કાળ એટલે પરદ્રવ્યની પર્યાયો, કે ભાઈ આ માણસો સારા છે, બધું અનુકૂળ છે, આપણને બધી અનુકૂળતાઓ સચવાય છે અહીંયા, શું, અને અહીંનું વાતાવરણ કંઈક સારું છે, એ બધો કાળ પ્રતિબંધમાં જાય છે. સાધુને કાંઈ લેવા દેવા જ નથી. સાધુ થયો એટલે એને કોઈ હનાન હુતક હોય નહીં, શું, બરાબર છે. હનાન સૂતક એટલે કોઈ સંબંધ ન હોય, સંબંધ હોય તો એ સાધુ નહીં એમ કેવું છે. હા, ક્યાંય એરીએ નહીં, ક્યાંય રોકાય નહીં, કોઈની સાથે એનું એટેચમેન્ટ થાય નહીં. જેને ઘરવાળા સાથે સંબંધ છોડ્યો એને બીજાનો સંબંધ રાખવાનો પ્રશ્ન ક્યાં ઊભો થાય છે, પ્રશ્ન જ ઊભો નથી થતો. દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ, ભાવમાં સ્વભાવ ભાવ, કોઈ પણ કોઈના સ્વભાવથી પ્રતિબંધ થતો હોય, કોઈના ગુણથી પ્રતિબંધ થતો હોય, શું, પછી જળ કે ચેતન કોઈ બી, તો એ ભાવ પ્રતિબંધ છે. દ્રવ્ય એટલે વસ્તુ, કાળ એટલે પર્યાય, ભાવ એટલે એનો ગુણ, અને ક્ષેત્ર એટલે કોઈ ને કોઈ એરિયા. પણ સંસારના માર્ગમાં છે એ આદિ વાત યથાશક્તિ વિચારી અને આપ જણાવશો. જેને કહેવું છે, સાધુનું નામ નથી લખ્યું, પણ આ બધી વાતો તમે એમને કહેજો એમ કીધું છે. લખવાથી ઘણું લખી શકાય એમ સૂજે છે. હું લખવાથી તો એમ સૂજે છે કે આ બાબતમાં ઘણું લખી શકીએ, પણ અત્યારે અત્ર સ્થિતિ કરે છે એટલે અટકી અટકીએ છીએ, સ્થિતિ કરે છે એટલે આથી વધારે લખતા નથી. લિખિતન રાયચંદ ના પ્રણા. આ બધી વાતો ભલે કોઈ સહન કરે એવા ને મોકલાવીએ છીએ, પણ વાત બહાર આવે તો બધા તો સહન કરે નહીં, અને બધા સાધુની હાલત આવી છે સંપ્રદાયમાં, એટલે પછી વિરોધ થવાના પણ કારણ ઉપસ્થિત થાય છે. વિરોધ થાય કે ન થાય, જ્ઞાની અને એથી કઈ લેવા દેવા હોતી નથી. અહીંયા આ 430મો પત્ર પૂરો થાય છે. હવે 108મો પત્ર એવો છે, 108. પાનું 212. ટૂંકા ટૂંકા વાક્યોથી બહુ પ્રેરણાત્મક પત્ર આપ્યો છે. આખો જે કૃપાળુ દેવનો અંડરટોન છે એ જીવને પ્રેરણાત્મક છે, પ્રેરણાદાયી છે. જોયું તમે પાછો બરાબર છે. ઠીક છે, 23મું વર્ષ છે પણ આપણે વિચારીએ તો આપણા જીવ ઉપર લેવા જેવું છે. સ્વાધ્યાય તો આપણે કરવો છે ને, એટલે જીવને સંબોધન કર્યું છે એટલે આપણે આપણા આત્માને સંબોધન કરવાનું રહીએ છીએ. હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું એટલે તારા સુખની વાત કરું છું. હું સુખી થાય એવી વાત કરું છું. તું ક્યાંય ભ્રમણામાં પડીશ માં સુખના વિષયમાં? અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. હવે શું છે, બુદ્ધિવાળા માણસો અહીંયા દલીલ કરે છે કે અમે જોયું નથી કેમ ખબર પડે. અમે જોયું નથી તો ખબર કેમ પડે? પણ સંસારમાં પણ બધી વાત જોયા પછી જ માને છે એવું નથી. ન જોયેલી વાતમાં પણ વિશ્વાસ કરે છે. નિશાળે જાય અને માસ્તર ભણાવે ત્યારે એમ નથી કહેતો કે મને કાંઈ આવડતું નથી ને હું આ કાંઈ સમજ્યો નથી માટે તમારી વાત ઉપર કેમ વિશ્વાસ કરું. માસ્તર કેમ, સમજવું પડે ને શીખવું પડે. નિશાળેથી પછી વેપારના ક્ષેત્રમાં બજારમાં આવે ત્યારે પહેલાં તો કાંઈ વેપાર કર્યો નથી નિશાળે ભણ્યો ત્યાં સુધી. એમ નથી કહેતો મને વેપાર કરતાં આવડતો નથી, હું કેવી રીતે વેપાર કરું, હું કેવી રીતે બધી વાતને માની લઉં. એ તો જે વેપારી હોય ને અનુભવી હોય એ કેમ એ કરતો જાય ને એમને એમ શીખતો જાય. એમ અહીંયા પણ નાની પુરુષો મહાપુરુષો જે વાત કરે છે એના ઉપર વિશ્વાસ મૂકીને એ કહે છે એ પ્રયોગ કરવો. પ્રયોગથી તો તને પ્રયોગ સિદ્ધ વાત થશે ને, સમજાશે ને, બસ પછી કાંઈ વાંધો નથી. પ્રયોગ કરવા માટે તો વિશ્વાસ મૂકવો. અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. હવે જુઓ, 12માં સુખ સુધી સુધીને થાક્યો છે. 12માં સુખ મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, કોઈ સુખી થયા નથી. એની સાબિતી એ છે કે સુખ માટે બધા હજી પ્રયત્ન કરે છે, નહીતર તો બંધ થઈ જાય ને. ખાધા પછી કોણ ખાય? પેટ ભરાઈ ગયું, ઓયા થઈ ગયું, પછી તમે કહો ભાઈ આ જરાક બે લાડવા ખાઈ જાઓ તો પછી હવે આમાં કઈ હાલે એવું નથી. એમ સુખ મળ્યું હોય તો સુખ માટે કોઈ પ્રયત્ન કરે નહીં. સુખ માટે દેવો પણ પ્રયત્ન કરે છે. અહીંયા તો હજી બધા સમજવા જેવી વાત છે પણ ત્યાં તો પુણ્યનો યોગ બહુ છે, છતાંય ત્યાં દેવો પણ સુખ માટે પ્રયત્નશીલ છે દેવલોકમાં. અને અહીંયા પણ બધા મનુષ્યો સુખ માટે પ્રયત્નશીલ છે એટલે અહીંયા જ્ઞાની એમ કહે છે કે બહાર ક્યાંય મળવાનું નથી. તારો પ્રયત્ન ખૂટતો છે, ખૂટી દિશામાં છે, અને એનાથી કોઈ બી સુખ મળવાનું નથી. તો સુખ ક્યાં છે? કે અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર અને આશ્ચર્ય ભૂલ. શું કહે છે? અંતરનું સુખ એટલે આત્મામાં રહેલું, સ્વભાવમાં રહેલું જે સુખ, એ અંતરની સમશ્રેણીમાં એટલે જે પરિણામો સંભાવી થઈને રાગ દ્વેષથી મુક્ત થઈને સંભાવી થઈને અંતર્મુખ થાય ત્યારે એ સુખનો અનુભવ થાય છે. એ વિના એ સુખનો અનુભવ કોઈને થતો નથી. જો 23મા વર્ષમાં કેવી વાત લખે છે, અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. શ્રેણી એટલે પરિણામમાં એક પછી એક ચડતો વર્ગ આવે એને શ્રેણી કહે છે. પહેલી શ્રેણી, બીજી શ્રેણી, ત્રીજી શ્રેણી, વર્ગ. શું વર્ગ એટલે? ક્લાસ. હા, સંભાવી થઈને અંતર્મુખ થાય. અંતરમાં અંતરની સમશ્રેણીમાં છે ને, એટલે પરિણામની જે પરંપરા શ્રેણી છે એ અંતરમાં જાય સંભાવી થઈને, ત્યારે અંતરનું સુખ અંતરની સુખની પ્રાપ્તિ થાય, આત્માના સુખની પ્રાપ્તિ થાય. અને તેમ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. આત્મા સિવાયના બીજા પદાર્થોમાં સુખ છે એ વાત તો ભૂલી જા. તો સુખ છે એ તો ભૂલી જા, પણ એનો આશ્ચર્ય પણ તને નહીં થવું જોઈએ. આશ્ચર્ય ક્યારે થાય છે? કે એનો મહિમા આવે છે ત્યારે. જુઓ ભાઈ, અહીંયા 40 માળનું મકાન થયું, કેટલું બધું ઊંચું છે. જુઓ, આશ્ચર્ય કરે છે ને માણસ. અમેરિકામાં શિકાગોમાં 110 માળનું છે, ઓલા પણ 108 માળનું છે, બે માળ ઓલા વધાર્યા શિકાગો વાળા. એ આશ્ચર્યને ભૂલ એમ કે છે. તને જો બાહ્ય પદાર્થનું આશ્ચર્ય આવશે એટલે એનો મહિમા આવશે, મહિમા આવશે એટલે પરિણામ ત્યાં ખેંચાશે. પરિણામ એ બાજુ ખેંચાતા રહેશે, ખેંચાયેલા રહેશે. બાહ્ય પદાર્થો પ્રત્યે પરિણામ ખેંચાશે, અંતરમાં તું વળી શકીશ નહીં. ઉલટી સુલટી દિશા છે. માટે આ બાજુનું ખેંચાણ તને અંદરમાં નહીં આવવા દે. માટે આશ્ચર્યને ભૂલ એટલે એનો મહિમા છોડી દે અને એને ભૂલી જાતો. હવે સુખ માટે એ પદાર્થોને તું ભૂલી જા કે ક્યાંય તને સુખ થવાનો અવકાશ છે, છે જ નહીં ત્યાં સુખ. તમામ જડ પદાર્થો જ્ઞાન અને સુખથી રહિત છે. પછી કોઈ પણ પર્યાયને ધારણ કરે એમાં જ્ઞાને નથી અને સુખે નથી, જડ છે. જેમાં જે નથી એમાંથી એ મળે એ વાત ક્યાંથી શક્ય છે? કેવી રીતે શક્ય છે કે અશક્ય છે? છતાં પણ જગતના બધા જીવો એમાંથી સુખ પ્રાપ્ત કરવા માટે, એનાથી સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, અને તેથી જ કોઈને તૃપ્તિ થતી નથી કે સુખ મળતું નથી. કેમ કે પદાર્થ જ કોઈને મળતો નથી, પદાર્થ કોઈને મળતો નથી. મને ભૂખ લાગી કે તરસ લાગી કે કોઈ ચીજ સારી લાગી અને ખાધી, એ ખોરાકના પરમાણુઓ, ખાદ્ય પદાર્થો, એ પરમાણુઓ આત્મામાં ક્યાં આવતા નથી. હોજરી સુધી આવે છે, અને શરીર રૂપે પરિણમે છે. પણ આત્માને એ અડતા નથી ને આત્મામાં એ આવતા નથી, આત્માને એ મળતા નથી. મારામાં આવ્યા એવો પરનો પ્રવેશ ભાવ એ જીવની ભ્રાંતિ છે, અને એ પર પ્રવેશ ભાવ રૂપ ભ્રાંતિ જીવને પોતાનું સ્વસંવેદન રૂપ જ્ઞાન અને પોતાનું શાંત નિરાકુળ આત્મિક સુખ ઉત્પન્ન કરવા ન દે, ઉત્પન્ન થવા જ ન દે. બુદ્ધિશાળી માણસો ને પણ બુદ્ધિ કેમ ચાલતી નથી એવું આશ્ચર્ય થાય એવો વિષય છે. દરેક બાબતમાં માણસ ચોકસાઈ કરે છે, આ એક જ એવી વાત છે કે જેમાં ચોકસાઈ નથી કરતો. પર પદાર્થ કેવી શોધ કરીએ તો સુખી થવાય, એ જળ પદાર્થોમાં ભૌતિક પદાર્થોમાં સંશોધન કરીને સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. કોન્સેપ્ટ એટલો છે, મિસકોન્સેપ્ટ, આમ કરવાથી સુખી થવાશે. હવે ભ્રાંતિ થવાનો એક પોઈન્ટ ત્યાં કેટલો છે કે આ જીવને જ્યાં સુધી સ્વરૂપ સુખથી શાંતિ અને તૃપ્તિ નથી થતી ત્યાં સુધી આ જીવને ઈચ્છાનો ભડકો ચાલુ રહે છે. ઈચ્છાઓ થયા જ કરે છે, અને જે જે પદાર્થોની તેને ઈચ્છા થાય છે એ બધી બધા પદાર્થો એને મળતા નથી. ક્યારેક ક્યારેક કોક કોક પદાર્થોનો સંયોગ એને થાય છે, એ વખતે એને ઈચ્છાનો ભડકો થોડોક ઓછો થાય છે. કેટલો? થોડોક ઓછો થાય છે, કારણ કે પાછી તો કેટલી ઈચ્છાઓ પછી ઊભી થયા કરે છે. પણ એ વખતે થોડોક ઈચ્છાનો ભડકો ઓછો પડ્યો એટલે જે આકુરતા તીવ્ર હતી મંદ થઈ, એને એને સુખ માન્યું છે, અને એટલા સુખ ખાતર એને જિંદગીની જિંદગીઓ ખર્ચી છે, માત્ર એટલા સુખ ખાતર. એટલા સુખ ખાતર એને સાહસ, જાનના જોખમે સાહસો કર્યા છે, જાનની બાજી લગાવી છે એટલા સુખ માટે. તો પછી શાશ્વત સાદી અનંત નિરાકુળ સુખ મળતું હોય તો એની પાછળ કેટલી જીવની તૈયારી, કેટલી તૈયારી કરે જીવ, જો સમજે તો કેટલી કરે, કે પહેલા કરતો તો એથી વધારે કરે, એમાં શંકા પડે એવી વાત છે પછી? કેમ કે સુખનો ભૂખ્યો છે, એનો સ્વભાવ છે અને સુખનો ભૂખ્યો છે. જો એને સમજાય કે મારામાંથી મને અનંત સુખ મળે એવું છે અને તે આમ કરવાથી મળે, તો એમ કરવા માટે પૂરેપૂરી તૈયારી કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત સમજણમાં આવવી જોઈએ અને સ્વીકાર થવો જોઈએ, એટલી વાત છે. જે ઈચ્છા થઈ એનાથી જે કર્મ બંધાણો, એનાથી એને એ પદાર્થ નો ભવિષ્યમાં વિયોગ થવાનો છે, સંયોગ નથી થવાનો, આકુળતા થવાની છે. આકુરતાથી સુખ ટળ્યું, જરાક તો ધ્યાનમાં લ્યો, એમ કે છે લેશ એ લક્ષે લો, લેશ એટલે થોડુંક તો ધ્યાનમાં રહ્યું. સત્તરમા વર્ષે આવા વચનો જે લખી શકે, જે દુનિયામાં કઈ એવી વાત નથી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે એ દુનિયામાં ક્યાંય વાત નથી. એ 70 વર્ષની ઉંમરે લખી શકે તો એ પુરુષ માટે ચોખવું તો જોઈ કે નહીં? કઈ વાંચ્યા પછી એમ લાગે કે આમાં કઈ છે નહીં. ગમે એવો બુદ્ધિશાળા હોય, એક વખત તો ચોંકી ઉઠે એવી વાત છે. મૂળ તો બુદ્ધિવાળાને બુદ્ધિનો અહમ ઘણો હોય છે, પણ કૃપાળુ દેવ જેવા બુદ્ધિશાળી મળે ને ત્યારે પાણી ઉતરી જાય એવી એવી વાત આવ્યો કે બીજા દેશમાં આવ્યો ને જર્મનીમાં આવ્યો. આ જોવાની ખૂબી છે, જર્મન લોકો છે એ રિસર્ચ માઇન્ડેડ પીપલ છે. આખા વર્લ્ડની અંદર શોધખોળ બધી આ હોમિયોપેથિક જૈન જર્મનીમાં જઈને, એ લોકોનો રિસર્ચ માઇન્ડ છે બહુ જ, અને બહુ રિસર્ચ ચાલે છે કાયમ, વર્ષોથી, સેંકડો વર્ષોથી એ લોકો ઘણું રિસર્ચ કરે છે. એમણે આપણા શાસ્ત્રો અહીંથી લઈ જઈને એમાંથી શોધખોળ કરી છે, ઘણું પીડ્યું છે આપણે ત્યાં. કેમ કે કેવળ જ્ઞાનથી બધું ચાલ્યું આવે છે, એટલે લોકોની બુદ્ધિ એની પાસે શું ગણાય? કાંઈ નહીં. કેવળ જ્ઞાન પાસે 12 અંગનું જ્ઞાન અનંતમાં ભાગે છે. એ તો અનંતમાં ના અનંતમાં ભાગે છે. કેવળ જ્ઞાન પાસે દિવ્ય ધ્વનિમાં વ્યક્ત થયેલું જ્ઞાન અનંતમાં ભાગે છે, અને દિવ્ય ધ્વનિમાં વ્યક્ત થયેલા જ્ઞાનથી 12 અંગનું જ્ઞાન અનંતમાં ભાગે છે. એમ છે, એક આપણા ધવલના શાસ્ત્રો અત્યારે જોયે ને, આ વીરસેન સ્વામીના લખેલા, ગમેનું પાણી ઉતરી જાય. પરણાનુયુગનો વિષયના 31 વોલ્યુમ છે આપણા આપણા, જંગલમાં બેસીને કેવી રીતે લખ્યા છે. કે જેને ખાવા પીવાની પડી નથી, ભૂખ લાગી છે ખબર પડે નહીં, એને શાસ્ત્ર લખવા બેસે અને ધારાવાહી લખાતું હોય, એવડા મોટા શાસ્ત્રો લખાય કેવી રીતે? ભૂખ તરફની કઈ ખબર પડે નહીં, અને બુદ્ધિ બુદ્ધિ તો એમ ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ જેને કહે. કેમ કે ગણિતના શાસ્ત્રો છે અને ગણિતની પારનો વિષય એમણે પ્રતિપાદન કર્યો છે. બિયોન્ડ મેથેમેટિક્સ જવું પડે. કોઈ લૌકિક ગણિતમાં એ શબ્દો નથી, એવા તો આંકડાઓ એમણે મૂક્યા છે, ને આંકડાની પારની વાતો કરી છે પાછી. ક્યાં બુદ્ધિની વાત કરી? એ શાસ્ત્રો જોયા પછી એનું બહુમાન ન આવે તો એની બુદ્ધિનો આંક એમાં આવી ગયો. ગમે એવો બુદ્ધિશાળી ન હોય દુનિયાનો, ગૌતમ સ્વામી અન્યમતી જેવા જૈન ક્યાંથી થયા? કેમ કે આપણે ત્યાં એવો કાયદો નથી કે જૈન કુળમાં જન્મે એને જ અહીંયા પ્રવેશ મળશે. નો એડમિશન વિધાઉટ જૈન, કે બાય બર્થ જૈન હોય એને જ અહીંયા પરમિશન એડમિશન મળશે, એવો તો કાંઈ કોઈ કાયદો નથી. ગમે તે જ્ઞાતિ જાતિનો આવે જૈન થઈ શકે છે, દરવાજા ખુલ્લા બધા એના માટે. તિર્યંચ જૈન થાય ને ભગવાનના સમોસરણમાં, માણસને ક્યાં વાત કરો? પાંચમા ગુણ સ્થાન સુધી થાય જાય. એટલી તો જેના તત્વની વિશાળતા છે, જેની દ્રષ્ટિની વિશાળતા છે, અને આવી બધી અલૌકિક કક્ષાની વાતો હોય એ ગ્રંથો જોયા પછી પણ જો આનું આકર્ષણ ને બહુમાન ન થાય તો વાત પૂરી થઈ ગઈ. પછી પોતાની બુદ્ધિ મપાય, એની બુદ્ધિ મપાઈ ગઈ. ગમે એવો બુદ્ધિશાળો કહેવાત, બુદ્ધિશાળી કહેવાતો હોય, ગણાતો હોય કે એની બુદ્ધિશાળી તરીકેની આબરૂ હોય, મપાઈ ગયો એ માણસ, એનું માપ આવી ગયું. નહીતર ઇન્દ્રભૂતિ તરીકે જે ગૌતમ સ્વામી હતા એ જેવા તેવા ક્ષોભસમ વાળા નહોતા. એનો ક્ષોભસમ પણ અસાધારણ હતો, જેને હજારો શિષ્યો હતા. એ નવી પીડ્યા હશે, ક્યારે નવી પીડ્યા હશે. હજી તો ભગવાનની વાણી છૂટી નથી, પેલા નવી પીડ્યા છે. વાણી છૂટી એ ભેગું તો સમ્યક દર્શન, મુનિ દશા અને ચાર જ્ઞાન પ્રગટ કર્યા. કેટલા? મતિ શ્રુત અવધિ ને મન પરિયોજના, ચાર જ્ઞાન પ્રગટ કર્યા. અને ક્ષોભસમ એટલો કે અંતર્મૂર્ત ની અંદર બાર અંગ ની રચના, બાર અંગ એટલે કરોડો શ્લોક થાય. કેટલા? એક આચાર અંગ ના 51,000 થી અધિક શ્લોક છે. સુયોગનાંગ ના એથી ડબલ. બાર લેવા જાવ તો કેટલા થાય? 51,000 પછી 1,00,000, 1,00,000 પછી ત્રીજાના 2,00,000, ચોથાના 4,00,000, પાંચમાના 32,00,000, 64,00,000, 128, 256, 526, 1,000, કેટલા ક્યાં જાય? કેટલા લાખો થાય? બધા કરોડો ના કરોડો થાય. અંતર્મૂર્તમાં એટલે 1 કલાકમાં રચના કરવા વાળા કોઈ લાવો તો ખરા. લબ્ધિ સિવાય કઈ થાય નહીં આવું જ્ઞાન. આ તો બધું જ્ઞાનની લબ્ધિઓ છે. અને એ લબ્ધિ પ્રગટ થયા પછી બાહ્ય જ્ઞાન છે એમ ગણીને એની હામું જોતા નથી, એની તાકાત તો જુઓ. એવી લબ્ધિ પ્રગટ થયા પછી એ બાહ્ય જ્ઞાન છે એમ સમજીને એની કિંમત કરતા નથી. લોકો જેની કિંમત કરવા જાય તો આફરીન થઈ જાય. એની કિંમત કરતા નથી તો એ કોની કિંમત કરતા હશે? એ આશ્ચર્યકારક છે. કોમ્પ્યુટર ગણતર ના જ્ઞાન પાસે એબીસીડી નથી. એટલી લબ્ધિઓ અને છતાં એનો અંતર્મુખ વલણ લબ્ધિની હામું જોવે નહી, લબ્ધિની હામું જોવે નહી. એટલી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધું પ્રગટ થયું હોય પણ કોઈ સામું જોવે નહીં. કેમ કે સામું જોવા જેવો એક જ પદાર્થ છે, એ પોતાનું પરમ તત્વ, પરમાત્મ તત્વ છે. એવો વિષય છે. એ કહેવા માંગે છે કે અંતરમાં તારું સુખ છે, બહારનું વિસ્મરણ કર. આ બધી જેટલી બહારના મહિમા થાય એવી બધી જે ચીજો છે એ બધું ભૂલી જા, ચમત્કાર એ ભૂલી જા, અને રિદ્ધિ સિદ્ધિ એ ભૂલી જા, અને બાહ્ય જ્ઞાન એ ભૂલી જા. મુમુક્ષુ એ આમાં આપણે શું વિચારવા જેવું છે અથવા ગ્રહણ કરવા જેવું છે કે મુમુક્ષુ એ કદી કોઈના બાહ્ય જ્ઞાન પ્રત્યે આકર્ષાવું નહીં. ગમે એવો વિદ્વાન આબરૂદાર હોય જગતની દ્રષ્ટિએ, જગતમાં એની બહુ મોટી આબરૂ હોય, કોઈ દિવસ કોઈ વિદવત્તા વાળા બાહ્ય જ્ઞાનમાં આકર્ષાવું નહીં. જો એનું આશ્ચર્ય થાય ને આકર્ષણ થાય ને મહિમા આવે અંતર જ્ઞાન નહીં થાય. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે. જેને ઇન્દ્રિય જ્ઞાન નો મહિમા આવે, જેને ઇન્દ્રિય જ્ઞાન નો રસ ચડે, એને અતિન્દ્રિય જ્ઞાન થી એ દૂર જાય, દૂર થાય, આવો નિયમ છે. એમ કે દિશા ઉલટી સુલટી છે. એટલે ક્ષોભસમ જ્ઞાન નો, પોતાના ક્ષોભસમ જ્ઞાન નો કે બીજાના ક્ષોભસમ જ્ઞાન નો રસ ચડ્યો તો અતિન્દ્રિય જ્ઞાન નહીં ઉત્પન્ન થાય. અતિન્દ્રિય જ્ઞાન નો રસ તને નહીં આવે. અને અતિન્દ્રિય જ્ઞાન તું સમજી શકીશ નહીં, એનો મહિમા તને નહીં આવે ને એની પ્રાપ્તિ નહીં થાય. આ એ બહુ ધ્યાન દેવા જેવી વાત છે. મોટા ભાગે ભૂલ થાય છે આમાં. અમુક શું બે જગ્યાએ ભૂલ થાય, એક જ્ઞાનના ક્ષોભસમમાં અને એક ચારિત્રના, બાહ્ય ચારિત્રના આચરણના ક્ષોભસમમાં. ત્યાગ કરે છે એમ, આટલો બધો ત્યાગ કરે છે, આવું છોડી દીધું, ફલાણું છોડી દીધું, એમ કોઈ દિવસ ન જોવાય. શું ગ્રહણ કર્યું એ પહેલા જોવાય, છોડ્યું એ પહેલા ન જોવાય. જોવું હોય તો કે જ્યારે એને છોડ્યું તો એને ગ્રહણ શું કર્યું છે એ પહેલું જોવાય, પછી છોડવાની કિંમત થાય. એ તો છોડવાનું કામ જ નથી. આ વૃક્ષ છે બાર, ઝાડ, એ તો બધો ત્યાગ છે. એકંદરી જીવ છે, એનો બધો ત્યાગ છે. એને તો ચાર તો ઇન્દ્રિય નથી, એને એકેન્દ્રી જીવ છે. આહાર સિવાય બીજું કઈ છે એને? સ્પર્શ સિવાય, આહાર શું? સ્પર્શ સિવાય બીજું કઈ નથી, કઈ નથી એને. બધો ત્યાગ જ છે. ત્યાગ એટલો જોવા જાવ તો શું કામ આવે? તો એકેન્દ્રી જીવને પહેલા આપણે નમવું પડે. એમ કઈ જોવાય નહીં, કોઈ બાહ્ય ત્યાગ જોવાય નહીં, કોઈ બાહ્ય જ્ઞાન જોવાય નહીં. બસ આ ભૂલવાના બે ઠેકાણા છે. અંતર જ્ઞાનની તપાસ કરવાની, અંતરમાં શું જ્ઞાનમાં ગ્રહણ કર્યું છે, બસ એના ઉપર જ એનું મૂલ્યાંકન થાય, એની કિંમત થાય. એટલે જ્ઞાનીઓની બધી વાતો સરવાળો મારીને અંતર્મુખ કરાવવા માટે નહીં હોય, લઈ જવા માટે નહીં હોય. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, એ શ્રેણીમાં સ્થિતિ થવા માટે, સ્થિર થવા માટે, અંતર્મુખ પરિણામોમાં સ્થિર થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, બાહ્ય પદાર્થોને ભૂલી જા. એટલે આખા જગતને ભૂલી જાતો. જગતનું વિસ્મરણ કરવું, એક પત્રમાં મથાળું બાંધ્યું છે, જગતનું વિસ્મરણ કરવું. એટલે એની સાવધાની છોડી દેવી, જગતના બાહ્ય પદાર્થોને સાવધાની છોડી દેવી. અને આશ્ચર્ય ભૂલ, એનો મહિમા પણ તું ભૂલી જા, એનો કાંઈ મહિમા નથી. સર્વોત્કૃષ્ટ મહિમા ધારક તારો પરમાત્મા તું પોતે છો, એને ઓળખતો એનો મહિમા આવે. સાચો કહેનારે કીધું, પણ ઓળખીને મહિમા ઉત્પન્ન કરવાનો છે. ઓળખાણ વગેરે મહિમા આવશે. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. રાગ દ્વેષ વગર માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું, સંભાવે રહેવું, એ બહુ દુર્લભ વાત છે, સહેલી વાત નથી. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. બાહ્ય પદાર્થો જે નિમિત્ત રૂપ છે એને આધીન વર્તવાની જીવની પરિસ્થિતિ યોગ્યતા છે, એટલે વારંવાર વૃત્તિ ત્યાં વહી જશે. તેમ ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ, એમ ન થાય તે માટે ચલિત ન થવાય એવો ગંભીર ઉપયોગ રાખ. હું કોઈ સામાન્ય કામ લઈને બેઠો નથી. એટલે અહીંયાથી એમ કે લેવું છે કે મુમુક્ષુ છે એનું ધ્યેય મોક્ષનું છે, પૂર્ણતાનું લક્ષ્ય છે ને. આ કોઈ નાનું સોનું કામ નથી. જગતના મોટામાં મોટા કામ કરતા સૌથી મોટું કામ આ છે. માણસને કામની જવાબદારી હોય ત્યારે ગંભીરતા આવે છે ને. આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નથી. બારમાં એક માણસને એમ કહ્યો કે 10,000 કરોડ રૂપિયાનું રોકાણ થાય એવો એક મોટો ઇન્ડસ્ટ્રીનો પ્રોજેક્ટ નાખો. શું કે 1,000,000 રૂપિયાની આવક થાય એની અંદર. 1,000,000 રૂપિયા રોકો એટલે 1,000,000 રૂપિયાની આવક થાય. એ 10,000 કરોડ તો તમારા 6-12 મહિનામાં નીકળી જાય. શું તો એક એક દિવસની પેદાશ કેટલી, આવક કેટલી. પછી એનું પ્રોડક્શન એક દિવસ મોડું થાય તો એને કેટલું નુકસાન થાય એ એના અર્થશાસ્ત્રીઓને સમજાવે. અને એના અર્થશાસ્ત્રીઓ પાસેથી સમજ્યો હોય કે તમારી 1 મિનિટ પણ આટલી કિંમતી છે. પછી શું ગણાવે? તમારી 1 મિનિટ પણ આટલી કિંમતી છે. કેટલી ગંભીરતા એને આવે. ત્યારે ઘરમાં એમ કે ભાઈ આપણે નજીકના સગામાં લગ્ન છે ને જવું પડશે, મારે 1 મિનિટની ફુરસદ નથી. હું ઘરમાં બીજા કોઈને જવા માટે અને જે વ્યવહાર કરવો એ હવાયો કરી દો. એના 101 આવ્યા હોય તો આપણે 125 મોકલો. હું પણ વ્યવહાર સાચવી લ્યો તમે, મને ફુરસદ નથી. લગ્નમાં તો ન જાય પણ મરણમાં ન જાય, બીજાને મોકલે ઘરમાંથી. કેમ કે એને પોતાને ગંભીરતા આવી છે. અને અહીંયા તો બધે જ આવું છે, બધે સારું લગાડવું છે. મુલાને રૂપિયા કમાવા છે તોય તે બીજું એડજસ્ટમેન્ટ કરીને બીજાની વ્યવસ્થા કરે છે, પોતે નથી ટાઈમ બગાડતો. અહીંયા તો મારે સંબંધ રાખવો છે, એ સવાલ છે. બારમાં પોળો થાય એ અંદરમાં આવે કેવી રીતે? સંબંધ રાખે રાખીને કેટલા દી રાખીશ? આવ્યું છે ત્યાં સુધી. પછી કોની યારે કયો સંબંધ રહ્યો? એક ફટકે બધા સંબંધ કપાઈ ગયા. બીજા ભાવમાં બીજી પર્યાય થઈ જાય. પછી સંબંધ વાળા પાસે આવે તો કોઈ ઉભો રહેવા દે ને. મારે તમારે આટલો સંબંધ હતો ભાઈ સાહેબ, જાઓ ને હવે. આવું જગતનું તો સ્વરૂપ આવું છે. જીવ ભ્રાંતિથી સંબંધ જોડે છે, સંબંધ રાખે છે, સંબંધ નિભાવે છે અને અધોગતિમાં એને પ્રતિબંધ કીધો છે. એટલે જ્ઞાનીઓએ એને કુટુંબ પ્રતિબંધ, સમાજ પ્રતિબંધ એવો પ્રતિબંધ કીધો છે કે જે સંસારમાં પરિભ્રમણનું કારણ થાય છે. સ્વચ્છંદ અને પ્રતિબંધ, સંસાર પરિભ્રમણના બે કારણો. એટલે એમ કહે છે કે અચળ ગંભીર ઉપયોગ રાખ. પણ ગંભીરતા આવે કેવી રીતે? કે કામની મહત્તા સમજાય ત્યારે. આ કામ કેટલું મોટું છે કોઈ પણ કામ કરવા માટે એની કિંમત ચૂકવવી પડે છે કે એમને મળે છે? કોઈ કામ થાય તો એની કિંમત ચૂકવવી પડે છે કે? આપણે આરામથી અહીંથી ઘરે જવું હોય કે ગામમાં ફરવું હોય અને 5-7 લાખ રૂપિયાની ગાડી વાપરીએ તો એનું વ્યાજ ગણવે તો કેમ મેળ ખાય? કઈ ખાય, મેળ ખાય કઈ? આપણી રીતે આપણે આવું જવું હોય તો એ હિસાબ ગણો ન પાડે, એની કિંમત ચૂકવવી જ રહી, એ વ્યાજની ખોટ ખાવી જ રહી. 50 લાખ નો ફ્લેટ હોય એનું વ્યાજ કેટલું થાય રોજનું? મહિનાનું વ્યાજ કેટલું? 1-2% મૂકો ને, વધારે નહીં. હે, કેટલા 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 ભાડાના મકાનમાં રહીએ છીએ? ઘણો જે હે વ્યાજ ગણે એ નહીં, ન રહી શકે, એ ન રહી શકે. પોતાની રીતે પોતાને કામ કરવું હોય તો એને કેટલો ખોટ ખાવી એનો હિસાબ ગણાતો નથી લૌકિક માટે. તો આ તો બહુ મોટું કામ છે. અનંત કાળ માટે પૂરેપૂરું સુખી થવું છે અને અનંત કાળમાં ક્યારે જરાય દુઃખી થવું નથી, થોડું પણ દુઃખી થવું નથી, કોઈ પણ જાતનું દુઃખ ન આવે. આવડું મોટું કામ છે આ, કે દુનિયામાં આવડું મોટું કોઈ કામ જ નથી, એવડું મોટું કામ છે. એની પાછળ તમારે તૈયારી કેટલી છે? અહીંયા આટલી ખોટ ખાવાની જો તમને તૈયારી છે, આવવા જવામાં ને રહેવામાં જ ખાલી શું? આ દાગીનો લ્યો ને, ઘરમાં 500 ગ્રામ, 1 કિલો, 2 કિલો સોનું ઉંઘરીએ છે કે એમાં હીરા જડીએ છીએ, 10-20-25-50 લાખના, એના વ્યાજનો હિસાબ ગણો છે. પહેરવા નાખી દી, કોઈક દી લગન અવસર કઈ પ્રસંગ હોય તે દી, રોજ તો કઈ દાગીના પહેરે નીકળે નહીં માણસ. હે, વર્ષે 1-2 પ્રસંગ આવે કે 2 વર્ષે 1-1 પ્રસંગ આવે, એના વ્યાજનો હિસાબ ગણે તો ન દાગીના કઢાવી શકે. પોતાની રીતે રહેવું હોય તો એને ખૂબ ખાવી પડે છે અને એને સુખ માન્યો છે, જે ખરેખર સુખ નથી. આ તો ખરેખર સુખ છે, કોઈ જાતનું દુઃખ ભોગવવું ન પડે. અહીંયા જીનમાં છે, મેરા વગર હાલે એવું છે, ન મરવું હોય તો કોઈને 6 વર્ષે તે ડોસાને મરવું ન હોય તો હાલે એવું છે? કઈ તો મરવું જ ન પડે, આવું તો ક્યાંય છે દુનિયામાં? જન્મ મરણ જ ન થાય, મરવું જ ન પડે. જન્મમાંનું દુઃખ નહીં, મરવાનું દુઃખ નહીં, કોઈ જાતનું દુઃખ નહીં. આવડી મોટી સિદ્ધિ હાંસલ કરવી હોય, પ્રાપ્ત કરવી હોય, એની પાછળ તૈયારી એના પ્રમાણમાં હોય કે ન હોય, આટલો જ સવાલ છે. એની કિંમત સમજાય ત્યારે એની ગંભીરતા આવે અને તો ઉપયોગ એમાં અચળ થાય. નહીતર આ જે જ્ઞાનનો ઉપયોગ છે ને, એ ધજાની પૂંછડી જેવો છે. ધજાની પૂંછડી કેદી સ્થિર હોય? કયો મંદિરના શિખર ઉપર 100-200 ફૂટ ઊંચે ધજાની પૂંછડી સ્થિર રહે? ક્યારે? ક્યારે ન રહે. એવી સ્થિતિ છે, મહત્તા આવવી જોઈએ. સમજણ પૂર્વક બરાબર મહત્તા આવવી જોઈએ તો જ અચળ ગંભીર ઉપયોગ રાખીને અંતર્મુખ થઈ શકાય. ઉપર જોઈએ તો કેવી ભાષા વાપરી છે, કે 10,000 સુભટને એકલે હાથે મારનાર, એવા સુભટ મળી આવશે, અંતર્મુખ થનારો કોઈ, અંતરવર્તીઓને જીતનાર, ઉપયોગને બહારથી ખેંચીને અંતર્મુખ રામ રામનાર, એ પરાક્રમ કરનાર મળવો મુશ્કેલ છે. હે, ભુજાએ કરીને સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર તરે એવો છે એમ કીધું. આ સમુદ્ર તો એની પાસે ખાબોચિયા છે. આપણા જે અટલાન્ટિક પેસિફિક ઓશન છે ને એ બધા ખાબોચિયા છે. એવડો મોટો સમુદ્ર છે સ્વયંભૂ રમણ, લાખો યોજન કરોડો યોજન હાથેથી તરી જનારો એની પાસે કઈ નથી એમ કીધું. અંતર્મુખ થવું એટલે એવી મોટી વાત છે, કોઈ સામાન્ય વાત નથી. એના માટે એને એવી તૈયારી જોઈએ. તો એની ગંભીરતા આવે, ગંભીરતા આવી એ મોટી વાત છે. જ્યાં સુધી પૂરતી માત્રામાં પૂરતા પ્રમાણમાં ગંભીરતા એટલે એની સિન્સિયરિટી ઊભી ન થાય ત્યાં સુધી આ કામ સફળ થાય નહીં, કામની સફળતા ન થાય. અને બહારમાં જ્યાં કિંમત લાગી છે ત્યાં ગંભીરતા આવે છે કે નહીં, ત્યાં હાચવીને જાળવીને જ બધું કરીએ છીએ કે નથી કરતા. ગમે એવી ગળદીમાં આપણી ગાડીને ટચ થવા દઈએ, સાવધાની રાખીએ છીએ, બરાબર ઉપયોગ રાખીએ છીએ એ વાત કરીશું. આ ક્રમ યથા યોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, તો તું જીવન ત્યાગ કરતો રહીશ, મુંજાઈશ નહીં, નિર્ભય થઈ જઈશ. આ પ્રમાણે જો તું થઈ જઈશ તો તારે કોઈ જાતનો વાંધો નહીં આવે. વિશેષ લઈશું, આ સુધી રાખે. બહુ સારો પત્ર છે વિશ્વાસમાં.